ದಾಸಿನ ಸಚಿವದಿ ಕಬಿಕಲಾಯಿ ಸೇವಿಕಾಓಯ ಜಾಣ್ಯು કે સચિવ મહામંત્રી ખૂબ જ દુઃખી છે, વ્યથિત ને વ્યાકુળ છે. એટલે હંમેશા રાજ મોટા ઘરોની અંદર કામકાજ કરનારા જે નોકરો દાસ દાસી હોય ને, એ એમાં જે ચપળ હોય, સમયને પારખી લે, વ્યક્તિને ઓળખી લે, એવા જ રાજભવનમાં નભે. અહીંયા આગાડી એ જ વાતને તુલસીજીએ કહી, દાસીન દીખ સચિવ વિકલાય. નોકરીઓ નોકર કરનાર નોકરી કરનાર છે, જોયું દાસીઓએ સચિવ કંઈક વ્યથાની અંદર છે, કંઈક વિક્ષિપ્ત છે. તો વિક્ષિપ્ત માણસને માર્ગદર્શન કરાવવું, પણ આ તો નોકરો છે ને, આ તો મહાસચિવ. કોઈક પ્રોટોકોલ્સ મર્યાદા તૂટે છે, એટલે પણ છતાંય કર્તવ્ય છે. મર્યાદા તૂટે છે છતાંય કર્તવ્ય છે. મહાસચિવની આગળ દાસીઓથી બોલી તો શકાય નહીં, પણ સમય પારખી જઈને પરિસ્થિતિને ઓળખી લઈને દાસીઓએ સચિવને કૌશલ્યાજીના ઘરમાં લઈ ગયા. કારણ દાસીઓને ખબર હતી કે સચિવ સૌથી પહેલા મહારાજ દશરથજીને મહારાજને મળવા માંગે છે. એ ક્યાં સોચશે? જ્યારે નીકળ્યા હતા તો કોપ ભવનમાં હતા, અને ત્યાં જશે તો સમય બગડશે, ઉતાવળ છે, એમ એમની પણ વ્યાકુળતા છે. એટલે સચિવને કોપ ભવન કઈ કઈ ના ઘરમાં ન જવા દેતા કૌશલ્યાજીને ત્યાં લઈ ગયા. નોકરો દાસ દાસીઓની ફરજ છે કે પોતાનો માલિક શેઠ દુખી ન થાય, અને એના દુઃખને દૂર કરવા માટે અને એની આજુબાજુને જે હોય એને તરત ત્યાં સુવિધા આપે. તો મહારાજ દશરથજીનું દુઃખ હળવું થાય, જલ્દીથી હળવું થાય, સચિવ આમ બીજે ક્યાંય શોધવાનો નીકળે, એટલા માટે દાસીઓએ સીધા જ સચિવને કહ્યું કે પધારો મહારાજને ત્યાં. મહારાણી રાજમાતાને ત્યાં પધારો એમ કહીને કૌશલ્યા ગૃહ ગઈ નવાય, એમને લઈ જવાયા. કોઈ અજાણ્યો માણસ હોય અને એને દોરી જવો પડે, ચાલો ભાઈ મારી પાછળ મારી સાથે, એમ દાસીઓએ પણ વ્યવસ્થિત વ્યવહારિક રીતે ભાષ શબ્દોની અંદર કહ્યું, ચાલો અમારી સાથે અમારી પાછળ આવો. કૌશલ્યાજીના ભવનમાં પ્રવેશ કર્યો. જેને મળવાનું હતું એ ત્યાં જ મળી ગયા, પ્રવેશ થતામાં જ. એટલે પ્રવેશ કરતા જ જોયું, અરે મહારાજ નરેશ સમ્રાટ છે, અને જાય સુમંત્ર દીખ કસરાજ. મહારાજ દશરથજીને કેવી અવસ્થામાં કેવી હાલતમાં જોયા. એક બાજુએ તો ભગવાનને લીધા વગર આવ્યા છે, એની વ્યથા તો છે જ પીડા, અને બીજી બાજુએ રાજાના મહામંત્રી તરીકે પણ રાજાની આ દશા જોઈને વધારે વ્યથા. કારણ રાજકાજનો બધો જ ભાર રાજા પછીથી મહામંત્રીનો, એટલે મહામંત્રી એકદમ વ્યાકુળ થઈને બાવળા થઈ જઈને આ શું, જે દ્રશ્ય ક્યારેય ન જોયું હોય અને સામે ખડું હોય જોવાનો વારો આવે, જે અકલ્પ્ય હોય, કેટલો આઘાત લાગે. ભગવાનના વિયોગમાં મહારાજ દુખી છે, પણ બિલકુલ આવી અવસ્થામાં હશે એવી કલ્પના જ નહોતી સુમંત. કેવી રીતે કે જોયા મહારાજ દશરથજીને પડેલા છે, ભોંય ઉપર પડેલા છે, રાજચિહ્ન એક પણ નથી, અને અમીય રહિત જનુ ચંદ્ર બિલકુલ ઝાંખો, માણસ એમ ઝાંખો પડી જાય એટલે સુધી કે જાણે મૃત્યુના ઓળા આમ છવાતા હોય, ઉતરતા હોય મહારાજના શરીર ઉપર, મૃત્યુના ધીરે ધીરે ઓળા છવાતા જતા હોય, એમ અમીય રહિત જનુ ચંદ્ર, શરીર છૂટવાનો સમય હોય ને, હાથ પગ ઠંડા થઈ જાય, માથું ઠંડુ થઈ જાય, શરીર ફીકું પડવા માંડે, અમીએ રહી પ્રાણ ધીરે 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 શરીરમાંથી વિદાય લેતા હોય, એમ મારા દશરથજીનું શરીર બહુ શિથિલ અમીએ રહી. હવે એની અંદર કઈ ઓજસ્વીતા નહોતી રહી, અમીએ રહી. ચંદ્રની અંદર જેમ ધોરે દિવસે જોઈએ એમાં સહેજ પણ તેજ ન હોય, શીતળતા ન હોય, સુંદરતા ન હોય, પણ રાત્રે ચંદ્ર ખીલ્યો હોય તો રાત્રિને સ્વભાવતો હોય, એ એટલી સુંદર અવસ્થાવાળા મહારાજ દશરથજી આજે અમીએ રહિત, જાણે બિલકુલ ફિક્કો ચંદ્ર હોય એમ શરીર ફીકું પડી ગયું, જાણે પ્રાણ વિહીન થવા માટેની તૈયારી કરી રહ્યું છે. આસન શયન વિભૂષણ નથી, કોઈ આસન ઉપર બેઠેલા રાજ સિંહાસન કે ક્યાંય નથી, શયન નથી, પોતાના શયન કક્ષાની અંદર કે શયન ઉપર પડેલા હોય નથી, એની સાથે સાથે આભૂષણો પણ એક પણ નથી, એક પણ આભૂષણ વિભૂષણહીન, આભૂષણ વગરના અને હીન અવસ્થા શરીર વર્ષે વેરે થયા હોય અને જમીન ઉપર હોય એટલે કેટલી રજોટી પણ ચોટેલી હોય, ફર્શ ઉપર એમને પરે હું ભૂમિતલ નિપટ બિલકુલ મેલા ઘેલા નિપટ ઠેઠ નહણક જેને કહેવાય, વિદાય કર્યા પછી મહારાજ દશરથજી કશું જ કરી શક્યા નથી, સ્નાન નહીં, વસ્ત્ર બદલવા નહીં, કશું, અને એટલા દિવસોના વસ્ત્રો અને એટલા દિવસની આખી શારીરિક અવસ્થા આપણે એક સવારમાં ના નહીએ કેવા થઈ ગયા, કેવા લાગી ગયા. ભગવાન વનવાસમાં વિદાય થયા ત્યારથી આટલા દિવસ સુધી એ જ અવસ્થામાં રા રા નામ સ્મરણ કરતા બિલકુલ ધરતી ઉપર એવી અવસ્થાની અંદર, અર્ધ બેચન અર્ધ ચેતન અવસ્થાની અંદર સુતેલા છે. લે ઉસાસ સોચ એહી માતી, આમ ચિંતા કરતા કરતા ચિંતામાં અત્યંત વ્યાકુલ, સોચ એહી માતી લે ઉસાસ, નિશાસા નાખી રહ્યા શ્વાસોશ્વાસ, અને શ્વાસોશ્વાસ ની અંદર પણ એટલો બધો આમ નિશાસો હોય, આમ શ્વાસ છૂટતા હોય, કેવા થાકના ભયના દુર્દશાના નિશા, મહારાજ યયાતિ પણ એ જ રઘુવંશમાં છે, મહારાજ દશરથજીની પણ કઈ સ્થિતિ હોય છે કે જ્યારે દેવોને સ્વર્ગની અંદર સંગ્રામની અંદર સંઘર્ષમાં જરૂર પડે ને તો યુદ્ધમાં દશરથજીની સહાય લેવામાં આવતી, એટલે છેક સ્વર્ગ સુધી દશરથજી સહાયને માટે યુદ્ધને માટે જતા, પણ આજે એમ લાગે કે પેલા યયાતિને ઇન્દ્રના ખાલી સિંહાસન ઉપર બેસાડી દીધા. તો એ કથા વિધિ જ કે ઇન્દ્રને ભય લાગ્યો અને એક સરોવરની અંદર કમળની અંદર સંતાઈ ગયા. વૈકુંઠનું સ્વર્ગનું રાજ સિંહાસન ઇન્દ્રાસન ખાલી પડી. હવે શું કરવું? ઇન્દ્ર બહાર આવવા માટે તૈયાર નથી, સ્વર્ગમાં આવવા માટે તૈયાર નથી. ભય છે એને શાપનો. તો હવે કરવું શું? રાજા વગર રાજ કેમ ચાલે? કોઈક હંગામી શાસક તો જોઈશે ને. તો હંગામી શાસક તરીકે યયાતિને લઈ ગયા. પણ યયાતિએ પોતાનો માનવ સ્વભાવ ત્યાં વ્યક્ત કરતાની સાથે એને ત્યાંથી ધક્કો મારીને પાછો ફેંકી દેવા માંડ્યો. એના માટે કહ્યું છે જનું સુરપુરતે જનું ખસે ખસેવું જાય. જાણે યયાતિનું પતન થયું હોય. મહારાજ દશરથ પણ સ્વર્ગની અંદર સહાય માટે જતા સામેથી, પણ એ સહાય વાળાને પણ જાણે આજે યયાતિની માફક પતન થયું અને સ્વર્ગમાંથી પડ્યા હોય એવી સ્થિતિ મહારાજ દશરથજીની આ ભગવાનના વિયોગમાં છે.